સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી પડવાને દિવસે સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે બારે ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિશે ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાગને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. વચનામૃતના પૂર્વાર્ધની અંદર જે પવિત્ર અક્ષરધામનું મધ્ય જેને કહેવામાં આવે છે એવા દરબારગઢની અંદર વાસુદેવ નારાયણનો જે ઓરડો છે એની પડખે જે ઓસરીની અંદર મહારાજ ભોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ભગવાને ધારણ કરેલા છે, માથે ધોળો ફેંટો બાંધેલો છે અને સફેદ પુષ્પના એટલે કે ચંપા, જુહી, ચમેલી વગેરે જે શ્વેત પુષ્પ આવે છે એવા સુંદર વગેરે પુષ્પનો હાર મહારાજે ગળાને વિશે ધારણ કર્યો છે અને એ જ સફેદ પુષ્પના બે ગુચ્છ એ કાનને વિશે ખોસેલા છે અને પાગને વિશે એ સફેદ પુષ્પના તોરા એ લટકે છે અને ધોળા પુષ્પના બેરખા જે બે બાજુ ઉપર બાંધવામાં આવે બાજુબંધમાં એને એ મહારાજે બાંધેલા છે અને એવું દિવ્ય મધુર મહારાજનું એ રમણીય સ્વરૂપ એ હજારો ભક્તો સંતોને દર્શનનું સુખ આપી રહ્યું છે અને મહારાજ એ સભાની અંદર સભાની મધ્યે એ ઢોલિયા ઉપર બિરાજમાન છે અને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી છે અને મુનિ મંડળ એટલે કે સંતો એ રમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ ભગવાનના જે દિવ્ય ગુણાનુવાદ કીર્તનો એ ભગવાનની સન્મુખ ગાઈ રહ્યા છે. આવો દિવ્ય ભાવ અને આવા દિવ્ય દર્શન સાથે આપણે આ કથાનું શ્રવણ કરીએ, આપણે પણ એ સભાના ભાગી બનીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે સંતો ભગવાનના સુંદર કીર્તન ગાતા હતા ત્યારે મહારાજે એ કીર્તનને રોકાવીને મહારાજે કીધું કે હવે કીર્તન ઘણા થયા, હવે આપણે પ્રશ્નો ઉત્તર કરીએ, કંઈક જ્ઞાનની વાત કરીએ. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે, તેનું શું કારણ છે? ભક્તો, સંપ્રદાયના એક મૂર્ધન્ય વિદ્વાન જેમને આપણે જ્યારે ચેષ્ટા સ્તુતિ બોલીએ છીએ, ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા, આ સ્તુતિના જે રચયિતા એવા જે દીનાનાથ ભટ્ટ જે ખૂબ પ્રકાંડ પંડિત હતા, જ્ઞાની હતા અને એમને ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો કે કોઈ સમય તો હજારો ઘાટ થાય છે. ઘાટનો અર્થ થાય મનની અંદર ઉત્પન્ન થતા શુભ અને અશુભ સંકલ્પો, આપણા મનના જે વિચારની તરંગો, એવી જે સ્થિતિ જેની અંદરથી કારણ બીજ ઉત્પન્ન થતા હોય અને પછી એ સંકલ્પ દ્રઢ થઈને ક્રિયાની અંદર પરિણમતા હોય એવા પ્રકારના ઘાટ સંકલ્પ થાય અને ઘણા મોટા અને ગંભીર ઘાટ પણ થતા હોય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં. એ જે ઘાટ થયા છે એ મનને વિશે ડંસ બેસે નહીં એટલે એની ઊંડી અસર ન થાય, એ મન સાથે ભળી ન જાય, એ ઘાટ જુદો રહે, મન એ પોતે સ્વતંત્રપણે નિર્ણય કરી શકે કે આ કાર્ય કરવા જેવું છે કે નથી કરવા જેવું. પણ ઘાટની અંદર જ્યારે એ ભળી જાય એટલે કે સંકલ્પ આધીન થઈ જાય છે એટલે મન પોતાની સ્વતંત્રતા, જે સ્વામિત્વ છે, પોતાનું જે વર્ચસ્વ છે એ ગુમ ખોઈ દે છે અને પછી એ સંકલ્પને આધીન થઈ પછી એ વિચાર્યા વગર, વિવેક વગર એ જીવાત્મા કર્મ કરે છે. એટલે અહીંયા કીધું કે મનની ઉપર ડંસ બેસે, એટલે હજારો એવા ઘાટ થતા હોય પણ એના ઉપર મનને વિશે ડંસ બેસે નહીં. કદાચ એવા ગંભીર ઘાટ થતા હોય પણ મનને વિશે એનો ડંસ બેસતો નથી અને કોઈ સમય તો અલ્પ ઘાટ થાય, નાનો ઘાટ થયો હોય પણ એ ઘાટ એની અસર એ મનને વિશે ડંસ બેસે છે, તેનું શું કારણ છે? આપણે વિચારવું જોઈએ આપણે જીવનની અંદર. આપણને પણ ઘણી વખત આવા પરિસ્થિતિ આપણને અનુભવ થતી હશે કે હજારો આપણને મનમાં સંકલ્પ થતા હોય પણ ઘણા સંકલ્પોને આપણે કેજી દઈએ છીએ, એનો ત્યાગ કરી દઈએ છીએ અને ઘણા સંકલ્પ આપણને છોડતા નથી. એ આપણી પાછળ પડીને એ આપણને જ્યાં સુધી કાર્ય ન કરીએ, પછી એમાં સફળ થઈએ નિષ્ફળ થઈએ એ જુદો પ્રશ્ન છે, પણ જ્યાં સુધી આપણે એનો પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી મન આપણને શાંત થવા દે નહીં, ઉદ્વેગ રહ્યા કરે. એટલે એવી જે પરિસ્થિતિ છે એમાં જ્યારે હજારો ઘાટ મોટા ઘાટ થતા હોય તો એનો પણ દંશ બેસે નહીં, અને ઘણી વખત અલ્પ ઘાટ હોય, નાનો ઘાટ હોય, ત્યજી દેવા જેવો ઘાટ હોય, પણ છતાંય આપણાથી તજાતો નથી, આપણે એને છોડી શકતા નથી, અથવા તો એની અસર આપણા મનની અંદર ઊંડે સુધી ઉતરી જાય છે, એનું શું કારણ છે? આવો સુંદર પ્રશ્ન એ દિનાનાથ ભટ્ટે પૂછ્યો છે. પછી અને ભગવાનના ભક્ત એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઘાટ થાય એનું કારણ શું છે, કયા કારણથી આવા ઘાટ જે થાય છે મન ઉપર અસર કરી જાય છે અને મનની સાથે ભળી જાય છે, અને એવા એની નિવૃત્તિ મેળવવી હોય તો એના માટેનો કયો ઉપાય છે? આ બે પ્રકારના પ્રશ્ન એ દિનાનાથ ભટ્ટે સમગ્ર સત્સંગ જીવ પ્રાણી માત્રને, જેને આવા ઘાટ ટાળવા હોય, જેને ભગવાનની ભક્તિની અંદર થતા વિઘ્નને દૂર કરવું હોય, એને આ જગતના મોહમાયાના વિકારોને જેને દૂર કરવા હોય, એને તમામને માટે આ પ્રશ્ન અતિ મહત્વનો છે, અતિ આવશ્યક છે. અને એટલે માટે આપણે અત્યારના જગતની અંદર આ ખૂબ તાદ્રશ્ય યથાર્થપણે સાર્થક થાય એવો આ પ્રશ્ન છે. કારણ કે આપણે બધાએ વ્યવહાર માર્ગની અંદર જ્યારે કાર્ય કરતા હોઈએ ત્યારે આપણા મનની અંદર પણ હજારો પ્રકારના ઘાટ થતા હોય, આપણા વ્યવહારના હોય, ધંધાના હોય, પ્રવૃત્તિના હોય, એવા હજાર ઘાટ થતા હોય, એમાં ઘણા ઘાટ ત્યજી દેવા જેવા હોય પણ આપણે છોડી શકતા નથી, અને ઘણા કરવા જેવા હોય પણ આપણે એની અંદર રુચિ એની અંદર કદાચ રહેતી નથી. તો એની પાછળનું કારણ આપણને અહીંયા મહારાજના મુખે કે શ્રી મુખે એ એનો ઉત્તર ભગવાન કરે છે, આપણે એમાંથી જાણીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું કારણ તો ગુણ છે. ભલભક્તો, આપણે શાસ્ત્રોએ આ સમગ્ર સૃષ્ટિ એની ઉત્પત્તિનું કારણ એ ત્રણ ગુણને બતાવ્યા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ સજીવ અને નિર્જીવ, સ્થૂળ અને જે સૂક્ષ્મ, એવી જે તમામ પ્રકારની સૃષ્ટિ જે નિર્માણ થઈ છે એની નિર્મિતીનું મૂળ જો કોઈ કારણ હોય તો એ સૃષ્ટિની રચના આ મૂળ ત્રણ ગુણથી થઈ છે. આપણી આધુનિક વિજ્ઞાનની ભાષાની અંદર એમ કહેવામાં આવે છે, આમ શાસ્ત્રોની અંદર પંચભૂત બતાવ્યા છે. આપણા શાસ્ત્રોની અંદર તેજ, વાયુ, આકાશ, જળ અને અગ્નિ, એને એને પાંચ તત્વે કરીને, પાંચ ભૂતોએ કરીને આ પૃથ્વીનો પિંડ નિર્માણ થયો છે એવું આપણા શાસ્ત્રોનો મત છે. અને આ શરીરની અંદર, આ જગતની અંદર જે પણ શરીર ધાર્યો છે એ શરીરની અંદર પણ આ જ પંચ તત્વની અંદરના કોઈ તત્વો રહેલા છે. જેમ વ્યક્તિ મનુષ્ય હોય તો એને પંચભૂતનું શરીર કહેવામાં આવે છે, ઘણાના ત્રિભૂત શરીર કહેવામાં આવે છે, ઘણાના દ્વિભૂત શરીર કહેવામાં આવે છે, પણ એ મૂળ એ આ પંચ જે ભૂત છે એટલે તેજ, વાયુ, આકાશ, જળ અને પૃથ્વી, એના ઉપર એ નિર્ભર છે. પણ અંગ્રેજીની અંદર એટલે કે આધુનિક વિજ્ઞાનની અંદર આ જ વાતને આધુનિક વ્યવહારની અંદર એને સંબોધન કરી છે, જેની અંદર એમ આ વિજ્ઞાનને એવું માનવું છે કે આ સૃષ્ટિની જે રચના છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ઇત્યાદિ એક્સેટ્રા જે તત્વો છે એના દ્વારા આ સૃષ્ટિની નિર્મિત થઈ છે. પણ આપણું જે આધ્યાત્મિક જ્ઞાન છે એના કરતા પણ એક વિશેષ ડગલું આગળ કરે છે કે આ પંચભૂત કરવું, પણ આ પંચભૂતની પાછળનું જે કારણ છે એ આ ત્રણ ગુણ છે, સત, રજ અને તમ. એટલે એક ડગલું એનાથી વધારે ઉણપ અંદર ઊંડી ઉતરી અને આપણું આધ્યાત્મ શાસ્ત્રો, આપણા વૈદિક શાસ્ત્રો એ આપણને જ્ઞાન બતાવે છે કે એની ઉત્પત્તિ છે. એક વાત બહુ સમજવા જેવી છે કે આ ત્રણેય જે ગુણ છે, રજ, સત અને તમ, એ સ્થૂળ ભાવે દેખાતા નથી પણ એના પ્રભાવના પ્રતાપે આપણે એને ઓળખી શકીએ છીએ. આ ત્રણેય ગુણ છે સ્થૂળ રૂપે આપણે જોઈ શકતા નથી, પણ એનો પ્રભાવ એ દરેક વસ્તુની અંદર, દરેક પદાર્થની અંદર, દરેક વાતની અંદર, દરેક સ્થાનની અંદર આપણને એના પ્રભાવનો અહેસાસ થાય છે. અને એ અહેસાસથી પ્રગટપણે આપણને જોઈ શકીએ છીએ કે આ ત્રણેય ગુણ એની અંદર અસ્થિરપણે રહેલા છે. એટલે એવા જે સત, રજ અને ત્રણ ગુણ, આપણે અત્યારે મુખ્ય પ્રશ્ન છે કે આ જે મનની અંદર દંશ બેસે છે એનું કારણ આપણે જાણવા જઈએ છીએ. એના ઉત્તરની અંદર મહારાજ આ ગુણનું સ્વરૂપ એટલા માટે બતાવ્યું કારણ કે આગળ જે મહારાજ વ્યાખ્યા કરે છે એ વ્યાખ્યાને આપણે સરળતાથી સમજી શકીએ, એટલા માટે ગુણનું સ્વરૂપ બતાવ્યું કે ગુણની ઉત્પત્તિ, આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ એની અંદર આ ગુણ એ પ્રધાનપણે રહેલા છે. માયાની ઉત્પત્તિ એવા જે સત, રજ ને તમ એ ત્રણ ગુણ એ રહેલા છે. અને ત્રણેય ગુણના થોડા લક્ષણ પણ આપણે સમજી લઈએ. જ્યાં સત્વગુણ પ્રધાન હોય ત્યારે નિર્મલતા હોય, પવિત્રતા હોય, મર્યાદા હોય, જ્ઞાનનો પ્રકાશ હોય, જ્ઞાનરૂપી પ્રકાશ હોય, નિર્વિકારપણું હોય અને નિરાસક્તિપણું હોય, આ સત્વગુણ પ્રધાનપણે જ્યારે વર્તતો હોય, સત્વગુણના તમને જ્યાં દર્શન થતા હોય ત્યાં માનજો આમાંથી કોઈ તમને આવી પવિત્ર સ્થાન, પવિત્ર વસ્તુ, પવિત્ર વ્યક્તિ, પવિત્ર વાત, કોઈ પણ વસ્તુ તમને જ્યારે નિર્મલ જણાતી હોય, પવિત્ર જણાતી હોય, એ મર્યાદામાં જણાતી હોય, એની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ આપણને જણાતો હોય, નિર્વિકારપણું જણાતું હોય, નિરાસક્તિપણું જણાતું હોય, આવા બધા વિશ્લેષણ જ્યાં પણ આપણને દેખાય ત્યાં માનવું કે સત્વગુણનું ત્યાં અસ્તિત્વ રહેલું છે, સત્વગુણ ત્યાં સમાયેલો છે. એ જ રીતે રજોગુણનું પણ આપણે અહીંયા આગળ જો સ્વરૂપને જોવા જઈએ તો ત્યાં આસક્તિ પૂર્ણ કરેલું કર્મ, સત્વગુણની અંદર નિરાસક્તિ હોય પણ રજોગુણની અંદર એમાં આસક્તિ થઈ જાય, આસક્તિની સાથે કામ વાસના પણ ભળે અને એની અંદર લોભ ભળે, મોહ ભળે ઇત્યાદિ જે ગુણ જયારે એની અંદર દેખાય ત્યારે એને રજોગુણ પ્રધાન પણ ત્યાં વર્તાય છે. અને એ જ રીતે તમોગુણ ત્યાં અજ્ઞાનતા હોય, અંધકાર હોય, પ્રમાદ હોય, અહંકાર હોય ઇત્યાદિ જ્યાં ગુણ વર્તતા હોય ત્યાં રજોગુણનું પ્રધાન પણ વર્તતું હોય. એટલે એવા જે ત્રણ ગુણ છે એની અંદર આ સમગ્ર સૃષ્ટિ અને સમગ્ર મનુષ્ય પ્રકૃતિ, સમગ્ર સંસાર પ્રકૃતિ, સૃષ્ટિ પ્રકૃતિ, એ તમામ આ ત્રણ ગુણની અંદર ક્યાંક ને ક્યાંક એની અસર જોવા એ મળે છે. એટલે આ ત્રણેય ગુણનું અસ્તિત્વ એની અંદર રહેલું છે. એ રીતે મહારાજ અહીંયા આગળ એનો ઉત્તર કરે છે કે એનું કારણ તો ગુણ છે. અને જ્યારે હવે એનું કારણ મહારાજે બતાવ્યું કે ગુણના કારણે આ જીવાત્માને દંશ બેસે છે મનની અંદર. પ્રશ્નને અનુસંધાન કાયમ રાખજો કે જેથી કરીને ઉત્તરની યથાર્થપણું આપણે સમજી શકીએ. પ્રશ્ન એ છે કે હજારો ગાઢ થતા હોય તો પણ મનને વિશે દંશ બેસે નહીં, અને અલ્પગાઢ થયા હોય તો પણ મનને વિશે દંશ બેસે છે, એનું કારણ શું છે? આપણને મહારાજ એનો ઉત્તર એમ સમજાવે છે કે એનું કારણ તો ગુણ છે. હવે કેવી રીતે ગુણના કારણે આ દંશ મનના સંકલ્પો કઈ રીતે મનમાં ભળી જાય? ગુણ તો આપણે જોયું કે વ્યવહારિક માર્ગમાં અથવા તો આપણા વિચારની માર્ગની અંદર અથવા તો આપણા કાર્યના માર્ગની અંદર દેખાતા હોય. મનની સાથેનો શું સંકલ્પ સંબંધ છે? મનની અંદર એનો દંશ કેમ બેસે ગુણે કરીને? આ વાત બહુ સમજવા જેવી છે. અહીંયા મહારાજ એનો ઉત્તર આપણને સમજાવે છે. મહારાજ કે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ગાઢ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય છે. વાલા ભક્તો, મહારાજ કહે છે કે જ્યારે તમોગુણ જયારે પ્રધાન હોય અને તમોગુણ પ્રધાન હોય ત્યારે સુષુપ્તિ, તમોગુણનું મેં લક્ષણ તમને બતાવ્યું કે તમોગુણમાં અજ્ઞાનતા હોય, પ્રમાદ હોય, અહંકાર હોય, મોહ હોય, આવું જયારે વ્યાપીને રહેતું હોય એટલે એમાં વિવેક શૂન્યતા હોય, એમાં મર્યાદા શૂન્યતા હોય, એની અંદર તમારી અજ્ઞાનતા વર્તી અંધકાર હોય. એટલે અહીંયા આગળ આધ્યાત્મિક શબ્દની અંદર મહારાજે લખ્યું સુષુપ્તિ જેવી અવસ્થા હોય, શું? તો ડ્રાઉઝીનેસ, જેની અંદર સ્લીપીનેસ કહેવાય, અને અર્ધનિદ્રા, અને એમાં બે ખ્યાલ પણ આપણે બે ધ્યાન હોઈએ એની અંદર, એવી અવસ્થા હોય, આપણને ધ્યાન ન હોય, પોતાના ઉપર જયારે કોઈ નિયંત્રણ ન હોય, પોતાના વિચારો ઉપર, પોતાના કાર્યો ઉપર, પોતાના જે પણ કઈ મનના સંકલ્પો હોય એના ઉપર કોઈ પ્રકારે વિચાર ન થઈ શકવો હોય, આપણી સ્થિતિ. એટલે આ કોની સ્થિતિ? મનની સ્થિતિ. કારણ કે આ મનની અંદર ડંશ બેસવાની વાત છે. મનની અને મનના કારણે જીવાત્માની એ સ્થિતિ પરાધીન થઈ જતી હોય, એ મનની અને જીવાત્માની સ્થિતિ એ જયારે તમોગુણને આધીન થઈ જતી હોય, એટલે એને વશ થઈ ગઈ હોય જયારે, એવું એટલે સુષુપ્તિ સરખી વાત હોય. એવું નથી કે જ્ઞાન પામવા એ સમર્થ નથી, પણ જ્ઞાન પામવા અથવા તો એને સમજવા એની અંદર વિવેક રહ્યો નથી, વિવેક શૂન્ય થઈ ગયો છે, એને એનો પર વિચાર શૂન્ય થઈ ગયો છે. અને એટલા માટે સુષુપ્તિ સરખી અવસ્થા છે. એટલે એવા જયારે તમોગુણ પ્રધાન હોય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા હોય, અને સુષુપ્તિ અવસ્થાની અંદર આપણને બધું બેખ્યાલ પણ હોય, ધ્યાન ન હોય બરાબર, એટલા એવા સમયે જે પણ મનના સંકલ્પ થયા હોય, મહારાજ કહે છે કે સુષુપ્તિ જેવી અવસ્થા રહેતી હોય માટે તેમાં ગાઢનો દંશ બેસે નહીં. એ વખતે જે સંકલ્પ થયા છે એ બેધ્યાનપણામાં થયા છે, એ બેખ્યાલપણામાં થયા છે, એ અર્ધનિંદ્રા અવસ્થામાં થયા છે, સુષુપ્ત અવસ્થામાં થયા છે, માટે એના ઉપર એટલો મદાર નથી, એના ઉપર એટલો આપણું કેન્દ્ર એકાગ્રતા નથી. એટલે તમોગુણની અંદર આવેશમાં જયારે જીવાત્મા હોય ત્યારે આવેશની અંદર એ કોઈ મનના સંકલ્પ થયા હોય, એ આવેશ ઉતરી જાય એટલે સંકલ્પ વિસરાઈ પણ જતા હોય છે, એ સુષુપ્તિ અવસ્થા હોય, અને એવા કારણે એનો દંશ એ મનની ઉપર બેસતો નથી. અને જયારે સત્વગુણ વર્તતો હોય, મહારાજ બીજો ગુણનો જયારે રીત બતાવે છે, સત્વગુણની પ્રધાનતા આપણે જોઈ કે નિર્મળતા હોય, પવિત્રતા હોય, મર્યાદા હોય, જ્ઞાનનો પ્રકાશ હોય, નિર્વિકાર પણ હોય, નિરાસક્તિ પણ હોય, નિર્મોહી પણ હોય, એવું જયારે જ્ઞાનરૂપી આપણને જયારે વર્તતું હોય ત્યારે મહારાજ કે સત્વગુણ વર્તતો હોય ત્યારે તો પ્રકાશ જેવું વર્તે, અને તે સમયે જે જે ગાઢ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે. અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી, જયારે સત્વગુણ પ્રધાન વર્તતો હોય, વિવેક વર્તતો હોય, મર્યાદા વર્તતી હોય ત્યારે જીવાત્માને જ્ઞાનરૂપી પ્રકાશ હોય, અને એવા પ્રકાશની અંદર જીવાત્માને વિવેક હોય, એ વિચારી શકે કે આ મારો મનનો સંકલ્પ એ શુભ સંકલ્પ છે કે અશુભ સંકલ્પ છે, અને જો એને જણાય કે આ અશુભ સંકલ્પ છે અથવા તો આ સંકલ્પ બંધન કરતા છે અથવા તો આ વાસનારૂપી સંકલ્પ છે, આ મોહરૂપી સંકલ્પ છે, આવું જયારે એને જ્ઞાન થાય ત્યારે મહારાજ કહે છે કે ત્યારે એ પોતાના પ્રકાશને કરીને એટલે જ્ઞાને કરીને એ વિચારે કરીને એના ઉપર મનન કરીને એ જે સંકલ્પ થયો હોય એને ખોટો કરી નાખે અથવા એની અંદરથી નિવૃત્તિ લઈ લે, એનો ત્યાગ કરી દે, એવા સંકલ્પનો ત્યાગ કરી દે. એટલા માટે પણ એનો દંશ બેસવા દે નહીં. સંકલ્પ સ્પૂરે છે, આ વાત અહીંયા બહુ સમજવા જેવી છે. સંકલ્પ તો થાય એ પ્રકૃતિ છે, પણ એ સંકલ્પને જો બેધ્યાનપણું હશે અને જો એની અંદર બહુ આપણી રૂચિ નહીં હોય, એમાં બહુ ધ્યાન નહીં હોય, આપણી આપણી એની અંદર એકાગ્રતા નહીં હોય, એટલે તમો ગુણ જયારે વર્તતો હશે ત્યારે બેધ્યાનપણું જયારે હશે ત્યારે પણ એ સંકલ્પ ઊંડો નહીં ઉતરી શકે. એ આવશે વેગ, જેમ ઉભરો આવે અને ક્ષમી જાય, એમ સંકલ્પનો ઉભરો આવ્યો અને ક્ષમી ગયો, પણ એનો વંશમાં દંશ બેઠો નહીં. અને મહારાજ કે જયારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પણ સંકલ્પ થાય, પણ એને સત્ય સંકલ્પને વિચારે, એના ઉપર વિચાર કરીને, એના ઉપર વિવેક રાખીને, ધર્મ મર્યાદાની અંદર રહી એ જે ખોટો થયેલો સંકલ્પ એને એ ટાળી દે, અને એ રીતે પણ એના મનમાં એ ગાંઠ બેસવા દે નહીં. અહીંયા બે ગુણની આપણે વાત સમજ્યા, તમો ગુણ જયારે પ્રધાન હોય અને સત્વગુણ પ્રધાન હોય ત્યારે કેવી રીતે એનો દંશ બેસે અથવા ન બેસે એનું મહારાજ અહીંયા સ્વરૂપ આપણને બતાવ્યું. અને હવે મહારાજ જે ત્રીજું છે, અને જયારે રજોગુણ વર્તે ત્યારે તો ઘાટ થાય તેનો મનને વિશે દંશ બેસે છે. આપણો પ્રશ્ન એ હતો દંશ કેમ બેસે છે, એટલે મહારાજ એનું કારણ બતાવ્યું કે જયારે તમો ગુણ પ્રધાન હોય અથવા સત્વગુણ પ્રધાન હોય ત્યારે જે સંકલ્પ થયા હોય એનો ઘાટ બેસતો નથી, અથવા તો એને ટાળી દેવાય છે. પણ રજોગુણ જયારે પ્રધાન હોય ત્યારે જે સંકલ્પ થયા હોય, રજોગુણની વ્યાખ્યા આપણે જોયું કે એની અંદર આસક્ત કર્મ, આસક્તિ છે, આપણું અંદર મન પોરવાણું છે, આપણી અંદર માયા મોહ બંધાણો છે, એમાં કામ વાસના છે, આપણી અંદર આપણી ઇન્દ્રિયોની જે સ્થિતિ એ આપણા મનની ઉપર નિયંત્રણ કરી ગઈ છે, એટલે મન એને આધીન થઈ ગયું છે. આપણે મનને એ ઇન્દ્રિયોને મનને આધીન હોવું જોઈએ, પણ આપણું મન ઇન્દ્રિયોને આધીન થઈ ગયું છે, વિષય વાસનાને આધીન થઈ ગયું છે. અને એટલા માટે મહારાજ અહીંયા સમજાવે છે, મહારાજ કે રજોગુણ જયારે વર્તતો હોય ત્યારે જે ઘાટ થાય તેને તો મનને વિશે દંશ બેસે છે. એટલે રજોગુણ જયારે વર્તતો હોય ત્યારે જે સંકલ્પ થયો હોય, જયારે અહંકારે યુક્ત સંકલ્પ થયો હોય, અહીંયા પણ સ્થિતિ બહુ સમજવા જેવી છે. જીવાત્માને જ્ઞાન છે, પણ જીવાત્માને પોતા ઉપર નિયંત્રણ નથી, જીવાત્માને પોતાના વિવેકની મર્યાદાનું એને સજાગપણું નથી, એને ખબરદારપણું નથી. એટલે સંકલ્પ તો ત્રણેય અવસ્થામાં થયો, પણ બે સંકલ્પ થયા, સત્વ અવસ્થાની અંદર અને તમો અવસ્થાની અંદર, એ ગાઢ ન થઈ શક્યા, એ હૃદયની અંદર ન ઉતરી શક્યા. એક એ જાગૃત સત્વની અંદર જાગૃતે કરીને ટાળી નાખ્યા, અને જયારે તમો ગુણની અંદર હતો સુષુપ્તિએ કરીને અંદર ન ઉતરી શક્યા. પણ મહારાજ કે રજોગુણની અંદર જયારે જીવાત્મા હોય, એટલે અહંકારની અંદર હોય, મોહની એની અંદર કામ વાસના હોય, લોભ હોય, એમાં માન હોય વગેરે, જે રજોગુણ પ્રધાન જે ગુણો છે, એટલે એવા કામ વાસને આપણને ઘણી વખત મનમાં એક વખત ઈચ્છા આપણે દ્રઢ કરીએ કે મારે આ કરવું જ છે, પછી ઘણા આપણને સમજાવે કે આ ખોટું છે, અનીતિ છે, આપણને શાસ્ત્રો સમજાવે, સંતો સમજાવે, સત્સંગ સમજાવે કે આ અનીતિ છે, આ ધર્મ છે, પણ તો પણ આપણે એને ત્યાગી શકતા નથી. કેમ કે મોહ આપણા સમજણ કરતા વધારે વ્યાપી ગયો. મોહનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, વાસનાનું સ્વરૂપ એ આપણા આપણી બુદ્ધિના સમજણ કરતા વધારે એ પ્રભાવી થઈ ગયું. આપણે વિવેક ખોઈ ચૂક્યા, અને વિવેકનું અસરકારકપણું જે હતું, જે મન ઉપર વિવેકનું અસરકારકપણું હોવું જોઈએ, બુદ્ધિ ઉપર વિવેકનું જે અસરકારકપણું હોવું જોઈએ એ આપણે ગુમાવી દીધું. કેમ કે કામ વાસનાનું અસરપણું વધી ગયું. કોઈ કામી જીવ હોય અને એને એવી એની વાસના તૃપ્ત કરવા માટે ઘણી વખત આપણે જોઈએ છીએ આ જગતની અંદર, એ પછી નાની બાળકી હોય, મોટી સ્ત્રી હોય, વડીલ હોય, કંઈ જોતા નથી. કોઈ ચોરી જેને કરવાની એવું હોય, જેને જે ચોરી કર્મ કરતા હોય એને પણ જોઈએ, કોઈનું કોઈ હણાઈ જાય છે, કોઈનું ઘર બરબાદ થઈ જાય છે, એ બધો વિવેક એને હોતો નથી. એને પોતાના મદની અંદર, એ કામની અંદર, એ વાસનાની અંદર, એ મોહની અંદર, એ લોભની અંદર, એ માયાની અંદર એ એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે, એનો વિવેક શૂન્ય થઈ જાય છે. એટલે વિવેક નથી એવું નથી, એને ખબર તો છે કે આનાથી આ થાય, પણ એના ઉપર એ નિયંત્રણ રાખી શકતો નથી. એ મનની અંદર ઊંડો ઉતરી ગયો, રજોગુણે કરીને જે સંકલ્પ થયો એ મનમાં ઊંડો ઉતર્યો. એટલે આપણો શબ્દ હતો કે મનની અંદર દંશ બેસે. દંશ બેસે એનો અર્થ કે મનમાં એ ઊંડો ઉતરી ગયો, ઝેર બનીને અંદર ઉતરી ગયો. અને એવો જયારે ઝેર બનીને સંકલ્પ મનમાં ઉતરી જાય, પછી એ વિવેક રહેવા દેતો નથી, પછી અધર્મનું આચરણ અને ધર્મનું આચરણનો અંદર ભેદ રહેવા દેતો નથી, એ મર્યાદાને મૂકીને જીવાત્મા ગમે તેવું કર્મ કરવા માંડે છે. અને એટલા માટે વાલા ભક્તો અહીંયા મહારાજનો જે ઉત્તર છે એ આપણને સમજાવે છે કે મહારાજ કે રજોગુણ વર્તે ત્યારે તો જે ઘાટ થાય તેનો તો મનને વિશે દંશ બેઠે. માટે હવે એને નિવૃત્તિનો ઉપાય મહારાજ બતાવે છે. કારણ કે બીજો પ્રશ્ન દીનાનાથ ભટ્ટનો એ હતો કે ભગવાનનો ભક્ત હોય એને એમાંથી નિવૃત્તિ મેળવવી હોય તો એ કેવી રીતે મેળવે. એટલે આપણને બધાને આનો આ ઉપાય, આ ઔષધ છે, એ ઔષધ એ આપણે જીવનમાં જો ઉતારીએ અને પચાવીએ તો આપણે પણ આવા જે મનના આપણા સંકલ્પ થતા હોય, ઘાટ થતા હોય, એમાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ. મહારાજ એનો સુંદર ઉત્તર અહીંયા સમજાવે છે, માટે દંશ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય, હવે મહારાજ અહીંયા બતાવે છે કે જે બુદ્ધિશાળી હોય, વિવેકી હોય, એવો જ્ઞાની હોય, જેને, અને જ્ઞાનીની વ્યાખ્યા પણ આપણા શાસ્ત્રોએ કરી છે, જેને પોતાના મોક્ષનું, કલ્યાણનું ખપ હોય, જે એના માટે જે સાધન કરતો હોય, એના માટે જે તપ કરતો હોય, વ્રત કરતો હોય, ભક્તિ કરતો હોય, અર્થાત કે પોતાના મોક્ષને મેળવવા માટે જે પ્રધાનપણે વિચારીને ધર્મ અર્થ કામના કાર્ય કરે પણ મોક્ષનું પ્રધાનપણું રાખીને કરે, એટલે કે પોતાના આત્મકલ્યાણની જેને કેવના હોય એને, એની ચિંતા કરીને, જેને પોતાના આત્મનું જ્ઞાન હોય અને જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન હોય, એને આપણા શાસ્ત્રોએ જ્ઞાની અને બુદ્ધિશાળી કીધો છે. અનેક વચનામૃતમાં મહારાજે આ વાતને નોંધી છે કે અમે આને બુદ્ધિશાળી કહીએ છીએ, અમે તો આને જ્ઞાની કહીએ છીએ, જેની સમજણ મોટી એને અમે મોટો ગણીએ છીએ. ભલે વ્યવહારે કુશળ નથી, ભલે વ્યવહારે બહુ સુખી નથી, અથવા તો વ્યવહારે એનામાં હોશિયારી નથી દેખાતી, પણ એને પોતાના મોક્ષનો ખપ છે, એ ભગવાનને રાજી કરવા માટે મહેનત કરે છે, એ એને જ્ઞાન છે, એ જ્ઞાની છે. એટલે અહીંયા મહારાજ કહે છે, જે બુદ્ધિવાન હોય એ તો આ વાતને વિચારે, જે મહારાજ કે જે બુદ્ધિવાન હોય, ભગવાનનો ભક્ત હોય, અને ભગવાનના ભક્તને જયારે આવા દંશને ટાળવા હોય, આવા દંશને થતા જે વિકારો ઉત્પન્ન થતા હોય એને ટાળવા હોય, એનો અહીંયા મહારાજ ઉપાય બતાવે છે. તો તે વિચારે, તેના ઉપર મનન કરે, અને જે કેવી રીતે, કે જે સમય ઘાટ થાય, એટલે જેવા સમયની અંદર ઘાટ થયો હોય, એટલે કે મનની વૃત્તિ જેવા વેગની અંદર હોય, એવા વેગની અંદર જયારે ઘાટ થાય, જે સમયે ઘાટ થાય, સંકલ્પ થાય, તે ઘાટ સામુ જુએ, પહેલા તો એ સંકલ્પ સામુ જુએ, અને પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. આ સંકલ્પ થયો છે, હવે અત્યારે મારા કયા ગુણની અંદર પ્રધાન પણ વર્તે છે કે આ સંકલ્પ થયો છે, એને વિચારે. એના ઉપર આજે કોઈ પણ સંકલ્પ થાય, આપણને શુભ હોય અશુભ હોય એનો નિર્ણય પછી કરીએ, પણ જયારે સંકલ્પ થયો છે ત્યારે એ સંકલ્પ, એ કેવા ગુણ અત્યારે મારામાં પ્રવૃત્તિ છે, એટલે મારી મારી મારે જીવનની અંદર, મારા શરીરની અંદર, મારા વ્યવહારની અંદર અત્યારે કયો ગુણ પ્રધાનપણે છે, મારામાં દયા ભાવ વધારે છે, મારામાં નિર્મળતા છે, કે મારામાં ક્રોધ છે, આવેશ છે, મારામાં કામવાસનાનો વેગ છે, કે મારામાં મોહનો વેગ છે, મારામાં લોભનો વેગ છે, એના ઉપર દ્રષ્ટિ કરે. માત્ર સંકલ્પ વિચારીને છોડી દે એમ નહીં, પણ મહારાજે બંનેને સાથે વિચારવાનું કીધું. મહારાજ કે પોતાના સંકલ્પ સામુ જુએ, ઘાટ સામુ જુએ, અને સાથે સાથે મહારાજ કે પોતામાં જુએ, અને પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય, ત્રણેય ગુણ રહેલા છે પણ પ્રધાનપણે કયો ગુણ વર્તે છે, મહારાજ કે એને ઓળખે, અને એને ઓળખ. એનાથી શું થાય કે તમને એ પહેલો તો ખ્યાલ આવે કે અત્યારે મારો આ કરેલો સંકલ્પ એ માત્ર મારા સ્વતંત્ર મનનો વિચાર છે, કે મારા નિર્મળ મનનો વિચાર છે, કે મારા લોભી મનનો વિચાર છે. અત્યારે જે મને સંકલ્પ થયો છે, આ સંકલ્પ એ મારો કામેયુક્ત છે, ક્રોધયુક્ત છે, કે મારો એ મર્યાદા, ધર્મ મર્યાદાની અંદર નિર્મળ છે. મારો અત્યારે જે સંકલ્પ થયો છે, વાસનિક સંકલ્પ છે, વાસનાયુક્ત સંકલ્પ છે, કે નિર્વાસનિક સંકલ્પ છે, આની તમને પહેલા યુક્તિ ખબર પડશે. જો તમે તમારા સ્વભાવને ઓળખશો, આ પ્રકૃતિને તમે ઓળખશો, તમારી અંદર જે ગુણ પ્રધાનપણે જો વર્તતો હોય એને જો તમે ઓળખી શકો, તો તમને એના આધારે તમે ગુણને પણ ઓળખી શકશો, ઘાટ સંકલ્પને પણ ઓળખી શકશો, કે આ જે સંકલ્પ થયો છે એ મને વિવેકમાં થયો છે, કે ધર્મ મર્યાદામાં રહીને થયો છે, કે મને ખોટી રીતે થયો છે. એટલે મહારાજ અહીંયા કહે છે, ને તે ઘાટ સામુ જુએ અને પોતાના ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે, અને એટલે આ યુક્તિ કરીને ઓળખે, અને પછી ઘડી ઘડી પળપળમાં, તો પછી મહારાજ એને એનું વિશ્લેષણ કરીને સમજાવે છે કે આને કેવી રીતે સમજાય. ત્યારે મહારાજ અહીંયા સમજાવે છે કે ઘડી ઘડી જ્યારે ઘડી ઘડી પળપળમાં, એટલે ક્ષણે ક્ષણે આપણને નાના મોટા સંકલ્પ થતા હોય, જે સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખિયામાં આવે નહીં. એટલે નાના મોટા જે ઘાટ થતા હોય ને, સંકલ્પ આજે આ કરવું છે, ના નથી કરવું ને, એવા નાના સંકલ્પો હોય તો એના ઉપર જલ્દી આપણું ધ્યાન જતું નથી, કોઈનામાં જાણ્યામાં, ઓળખ્યામાં આવતા નથી. એ એક સમયમાં, સમયના વેગની અંદર સંકલ્પ ઉદ્ભવ્યો ખરો અને ક્ષમી પણ ગયો, એવો સંકલ્પ પણ થતા હોય નાના મોટા, એટલે ઘડી ઘડી અને પડે પડે, ક્ષણ ક્ષણની અંદર એવો કોઈ વિચાર આવ્યો અને પછી ક્ષમી પણ ગયો, વેગમાં વિચાર આવી ગયો, ક્ષમી પણ ગયો, એટલે બહુ એ વિચાર પ્રબળ નહોતો, ઓળખ્યામાં આવે નહીં, એટલે એવો જે વિચાર છે એ જલ્દી એને, એના ઉપર ધ્યાન ન જાય આપણું, સામાન્ય જીવની વાત છે. પણ મહારાજ શું કે છે, અને તમારા જેવા કોઈ બુદ્ધિવાન હોય, તમારા જેવા એટલે દીનાનાથ ભટ્ટ જેવા, જેને શાસ્ત્રોનું જ્ઞાન છે અને વેદા, જે કર્મકાંડી બ્રાહ્મણ છે, એવા જ્ઞાન, એટલે અહીંયા આગળ મહારાજે તમારા જેવા, એટલે એવો જે બુદ્ધિવાન હોય, જેને શાસ્ત્રનું જ્ઞાન છે, સત્સંગનું જ્ઞાન છે, સમજણ છે, એવો જે સમજણને વાપરે છે, એવા જે બુદ્ધિવાન હોય, તો આખા દિવસમાં 2-3-4 એવા જે સ્થૂળ ઘાટ થાય છે, સ્થૂળ એટલે મજબૂત ઘાટ, સ્થૂળ એટલે અહીંયા મજબૂત ઘાટ, એવા જે સ્થૂળ ઘાટ થાય છે, તે ઘાટ થાય તેની સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય. હવે અહીંયા મહારાજ ઉપાય બતાવે છે. જો પહેલા મહારાજે એમ વાત કરી કે નાના ઘડી ઘડીની અંદર, પલપલની અંદર નાના ક્ષણિક જે વિચારો આવતા હોય ને, એ તો બહુ જલ્દી જાણવામાં આવતા નથી અને એના ઉપર બહુ એનાથી અસર પણ થતી નથી. એ વેગ ઉદભવ આવે છે, ક્ષમી પણ જાય છે એની જાતે, એટલે એના ઉપરથી બહુ અસર પડતી નથી. પણ જો બુદ્ધિવાન હોય ને વિચારે, અને વિચારીને જે સ્થૂળ ઘાટ થતા હોય, અને સ્થૂળ એટલે કે જે મજબૂત ઘાટ, જે ઘાટ થતા હોય એવા ઘાટ ઉપર દ્રષ્ટિ નાખે, અને એવા તો દિવસમાં 2-4 ઘાટ થાય, બધા ઘાટ એવા મજબૂત થતા ન હોય, બધા સંકલ્પ એવા મજબૂત ન થતા હોય, અમુક સંકલ્પ પ્રબળ થતા હોય, એવા પ્રબળ જે સંકલ્પો હોય એવા સંકલ્પ એના ઘાટ હોય તેની સામે દ્રષ્ટિ રાખે. અને પછી એને નિવૃત્તિ કેમ થાય, એક તો એની સામે દ્રષ્ટિ રાખે, અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય, આપણે સત્સંગનો યોગ રાખે, અને સત્સંગનો યોગ રાખીને એની અંદર ભગવાનના જે ચરિત્રો હોય અને ભગવાનના ઉપદેશો હોય, આ ભગવાનની વાર્તાની વ્યાખ્યા છે. ભગવાનની વાર્તા એટલે ભગવાને કરેલી વાર્તા અને ભગવાનની કરેલી વાર્તા, ભગવાનની થયેલી વાર્તા, એ તમામ જે પ્રકારની, એટલે ભગવાનના ગુણાનુવાદ, ચરિત્રો અને ભગવાનના ઉપદેશો, એને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે, એને ધાર્યા કરે, ધારણ પણ કરે, અને એના ઉપર ગાગોળતો પણ રહે, એના ઉપર વિચાર સતત કરતો રહે, એને વિચારતો રહે, એના ઉપર મનન કરતો રહે. ભગવાનના જે મુખે નીકળેલા વાણી અને ભગવાનના જે ચરિત્રો એને ધારે પણ કરાય, એટલે કે જીવનમાં પણ ઉતારે, એને પોતે સ્વીકારે, એને આધીન થાય અને એને એને જીવનમાં વણી લે, અને એના ઉપર વિચાર્યા પણ કરે, એના ઉપર મનન પણ કર્યા કરે, એટલે એની ઉપર એકાગ્રતા આપણી સ્થિર રહે. એટલે જેને અને જે ગુણ પ્રધાનપણે પોતાના ઘાટ થતો હોય, જેના જેવો ગુણ પ્રધાનપણે હોય, સત, રજ અને તમ, એમાંથી સત્વગુણ એટલે કે જયારે જ્ઞાન અને પ્રકાશમય જયારે વાતાવરણ હોય ને, જે સંકલ્પ થયો હોય, અને રજોગુણ જયારે કોઈ મોહ કામ ઇત્યાદિ, લોભ માયા મોહ ઇત્યાદિ જયારે વ્યાપ હોય ને, જે સંકલ્પ થતો હોય, એવો જયારે તમો ગુણ, અને તમો ગુણ એટલે જયારે અંધકારની અંદર સંકલ્પ થતો હોય, એ જોઈ લેવો કે અજ્ઞાનતાની અંદર સંકલ્પ થતો હોય, એનો ઉપર દ્રષ્ટિ કરે, અને એ જે પ્રધાનપણે જે વર્તતો હોય, એક તો એ સંકલ્પને સામે જુએ, અને સત્સંગમાં ભગવાનની જે વાર્તા થતી હોય, એટલે ભગવાનનો ઉપદેશ એટલે શાસ્ત્રો, ભગવાનના ઉપદેશો એટલે શાસ્ત્રો, ભગવાનની લીલા ચરિત્રનું ચંદ્ર એટલે શાસ્ત્રો, એટલે અંતે એ શાસ્ત્ર તરફ દ્રષ્ટિ રાખે અને શાસ્ત્રના મતને એ ધારણ કરે. અહીંયા મહારાજે વાત બહુ સુંદર લખી, સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા અને વિચાર્યા કરે, એને ધારણ કરે, ભગવાનના શાસ્ત્રોના ઉપદેશોને, શાસ્ત્ર વચનને એ પ્રધાનપણે માને અને એને જીવનમાં ધારણ કરે. અને આ સત્સંગનો પ્રતાપ તો એવો છે, એવું કરે તો એને શું ફળની પ્રાપ્તિ થાય, એ તો અહીંયા મહારાજાની ફળ પ્રાપ્તિ લખે છે. મહારાજ કે આ સત્સંગનો પ્રતાપ એવો છે, જે ગુણના ઘાટ થતા, જે પ્રધાન જે ગુણના ઘાટ થયા હોય તે ઘાટની તેની નિવૃત્તિ થઈ જાય. આ કોના ગુણે કરીને, પ્રતાપે કરીને થાય, તો સત્સંગના યોગે કરીને. મહારાજ અહીંયા સમજાવે છે આ સત્સંગનો પ્રતાપ એવો છે, આ ભગવાનનું જે કથા વાર્તા, ભગવાનના લીલા ચરિત્રો, શાસ્ત્રોની શરણાગતિ, ભગવાનના દર્શન, અને આવો સત્સંગનો જે સમાગમ યોગ, એનો પ્રભાવ કેવો છે, તો મહારાજ કે એનો પ્રભાવ એવો છે કે જે ગુણના, એટલે કે જે ગુણના પ્રધાનપણામાં, સત્વ રજ અને તણ ગુણના પ્રધાનપણામાં જેવો ઘાટ થયો હોય, એ તમે એ ઘાટને, એ ઘાટની નિવૃત્તિ કરાવી દે. સત્સંગ કેવું છે, સત્સંગ જ્ઞાન આપે છે, સત્સંગ પ્રકાશ. કારણ કે પહેલા લખ્યું ને મહારાજે આગળ સત્વગુણ સમજાવતા લખ્યું, સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે વિચારે કરીને ઘાટને ટાળી નાખે. એ વિચાર કયો, એ પ્રકાશનો સત, એમાં લખ્યું મહારાજે કે પ્રકાશ જેવું વર્તતું હોય, જ્ઞાનનો પ્રકાશ, એ ક્યાંથી આવે, સત્સંગના યોગે કરીને આવે. એટલે સત્સંગનું મહત્વ મહારાજે અહીંયા સમજાવ્યું. મહારાજ કે સત્સંગનો જયારે જીવાત્માને યોગ થાય, ત્યારે એને શાસ્ત્રોનું, ભગવાનના વચનોનું, ભગવાનના ચરિત્રોનો યોગ થાય, અને એવા શાસ્ત્ર વચને કરીને, ભગવાનના વચને કરીને જીવાત્મા જયારે એને ધારણ કરે, એટલે કે એને અનુસરે, એને જીવનમાં સ્વીકારે, એને પોતે પોતાના જીવનની અંદર એને ઓતપ્રોત કરે, એટલે કે એને આધીન થાય, ભગવાનના વચનને આધીન થાય, એટલે એની અંદર સામર્થ્ય આવે કે એ વિચારે કરીને, પછી એ વિચાર પ્રદાન થાય, ભગવાનની આજ્ઞા પ્રદાન થાય, અને મનનો સંકલ્પ ગૌણ થઈ જાય, અને જયારે મનનો સંકલ્પ ગૌણ થાય ત્યારે એને એ ટાળી શકે. મહારાજ કે એવા સત્સંગના પ્રતાપે કરીને એ ભગવાનની કથા વાર્તાના પ્રતાપે કરીને એ જે ઘાટ છે એ ઘાટ એ નિવૃત્ત થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. નિરુત્થાન થઈને, નિરુત્થાનનો વાલા ભક્તો શબ્દનો અર્થ છે કે પુનઃ ઉત્થાન. જે ઘણા વખતથી અસ્તિત્વ એનું છે પણ એ સુષુપ્તિમાં અથવા તો નિદ્રાધીન થઈ ગયું છે અથવા તો મૃત સમ થઈ ગયું છે. મૃત એકદમ મૃત નહીં પણ મૃત પ્રાય થઈ ગયું છે. શાસ્ત્રમાં એવો શબ્દ છે મૃત પ્રાય, મૃત જેવો. હા, આપણે કહીએ ને કોમામાં, કોમામાં જતો રહ્યો હોય જીવ, એ કોમામાં જાય પછી એના માટે એ આમ આપણને મૃત્યુ સમાન જ દેખાતું હોય પણ એ મૃત્યુ નથી. એની એ મૃત્યુ નથી એમ જયારે કોમામાં, એટલે અહીંયા આગળ લખ્યું કે એ કોમામાંથી જાગૃતતા એને નિરુત્થાન કહે કે છે પણ અસ્તિત્વ કોની અસ્તિત્વની વાત અહીંયા આગળ, અહીંયા આગળ મનની વાત કરી છે. કારણ કે ડંસ ક્યાં બેસે છે? મન. મને જે અહીંયા આગળ બહુ સમજવા જેવી વ્યાખ્યા છે બાલા ભક્તો, મનની સ્થિતિ કેવી થઈ જયારે ગુણ અને એની અંદર વિશેષ કરીને સત્વરજ ત્રણ ગુણ બતાવ્યા, એમાં પણ જયારે રજોગુણને આધીન, એટલે લોભ મોહ માયા અને એની અંદર કામ વાસના વગેરેને જયારે આધીન થઈ ગયો છે જીવ, ત્યારે જીવ પોતાનું મન અસ્તિત્વ ખોઈ બેઠો છે. અસ્તિત્વ છે પણ ખોઈ બેઠો છે, અસ્તિત્વ એનું મૃતપ્રાય થઈ ગયું છે. અને મનનું જયારે અસ્તિત્વ મૃતપ્રાય થઈ ગયું છે અને અશક્ત થઈ ગયું છે એના કારણે જીવ પણ મૃતપ્રાય થઈ ગયો છે. એટલે મહારાજ કહે છે કે જયારે સત્સંગનો એવો પ્રતાપ છે, સત્સંગના યોગમાં જીવાત્મા આવે ત્યારે એ ગુણ છે એ પ્રધાનપણે જેના ગુણના ગયા પ્રધાન ગુણના પ્રધાનપણે જે ઘાટ થાય છે એ ઘાટની એ નિવૃત્તિ કરે છે અને નિરુત્થાન થઈને એ પુનઃ આત્મ જે ચેતના એને જાગૃત કરે છે. આ સત્સંગ આપણને શું શીખવે છે? આત્મચેતનાને જાગૃત કરવી. એ આત્મચેતનાને જાગૃત કરે છે અને એ દેહ બુદ્ધિ એટલે દેહથી, કારણ કે દેહની સૃષ્ટિ મેં કીધું એમ સમગ્ર સૃષ્ટિની રચના રજ સત્તમની છે અને એટલા માટે શાસ્ત્રોએ લખ્યું કે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ શરીરનો નાશ થાય ત્યારે બ્રહ્મમય દેહને પામે છે. એટલે માયાની જે નિર્મિતિ એવા સ્થૂળ સૂક્ષ્મ જે શરીર છે અને એનું જે નિવૃત્તિ કરીને બ્રહ્મ સ્થિતિને પામી, એટલે આત્મરૂપ થઈને બ્રહ્મરૂપ થઈને જીવાત્મા જયારે વિચારે, આત્મ સ્વરૂપ થઈને વિચારે ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની એ જીવાત્માને ધ્યાન દર્શનને પ્રાપ્તિ જીવાત્માને થાય છે. એટલે એવા આત્મ સ્વરૂપને દ્રઢ કરવા માટે આ સત્સંગ અનિવાર્ય છે, જરૂરી છે. સત્સંગનો એવો પ્રતાપ છે, આના સિવાય મહારાજ આગળ બહુ સુંદર વાત સમજાવી છે વાલા ભક્તો, કે આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થયા હોય તે ઘાટની નિવૃત્તિ થઈ જાય અને નિરુત્થાન થઈને પુનઃ આત્મશક્તિને જીવાત્મા પ્રેરિત કરે, જાગૃત કરે અને આત્મબળને કરીને પોતાના આત્મ સ્વરૂપને ઓળખીને પુરુષોત્તમ. એટલે બેસ પ્રક્રિયા નિષ્ઠા મહારાજે વચનામૃતમાં આગળ એક જગ્યાએ આવશે, હું તમને ત્યારે વિશેષ સમજાવીશ, પણ મહારાજે લખ્યું કે આત્મનિષ્ઠા દ્રઢ કરવી અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી, આ બે સાધનને જીવાત્માએ અખંડ દ્રઢ કરીને રાખવા. તો આત્મનિષ્ઠાની દ્રઢતા ક્યારે થાય? ત્યારે મહારાજ કહે છે કે સત્સંગના પ્રતાપે કરીને થાય. અને એવો જયારે જીવાત્માને સત્સંગનો પ્રતાપ હોય ત્યારે એના જે શુભ શુભ સંકલ્પ થતા હોય, ઘાટ થતા હોય, એની નિવૃત્તિ થાય. નિવૃત્તિ થાય એટલે મનની અંદર ડંસ બેસે નહીં. મનમાં ડંસ ન બેસે એટલે મન પવિત્ર થાય, નિર્મળ થાય. અને મન જયારે પવિત્ર થાય એટલે આત્મા પણ, એનો જીવાત્મા પણ એની પાછળ એ સંકલ્પ વિકલ્પથી જયારે દૂષણથી નિવૃત્ત થઈ જાય એટલે આત્મ ચૈતન્યનું પાછું જાગે, એટલે નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. પછી એ જીવાત્માને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અને સત્સંગ વિના, અહીંયા મહારાજે વાત બહુ સુંદર રીતે સ્પષ્ટ કરી, મહારાજ કહે છે કે સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે. આ સત્સંગના પ્રતાપ સિવાય કદાચ જીવાત્મા બીજા કોટી કરોડો સાધન કરે તો પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ જે ગુણ છે તેની નિવૃત્તિ થાય નહીં. મહારાજ કે ભગવાનના સત્સંગને મૂકીને તમે જગતના બીજા ગમે તે સાધન અપનાવો, તમે બીજા ગમે તે પ્રયત્ન કરો, તમે જગતના બીજા ગમે ત્યાં માથા મારો, પણ સત્સંગનું જ્યાં સુધી, અને સત્સંગની વ્યાખ્યા મેં પહેલા પણ વચનામૃતની જયારે કરી ત્યારે પણ સત્સંગની વ્યાખ્યા કરી છે, ફરી કહું છું કે સત્સંગની વ્યાખ્યા એટલે પરમેશ્વરનો સંગ, ભગવાનના શાસ્ત્રોનો સંગ, ભગવાનના એકાંતિક સંતો ભક્તોનો સંગ, ભગવાને સ્થાપિત ભાગવત ધર્મનો સંગ, એનું નામ સત્સંગ. મહારાજે નિર્મિત કરેલી, આ મોક્ષ માટે નિર્મિત કરેલી જે પરંપરા, એનો સંગ, એનું નામ સત્સંગ. એનો આશ્રય, એનું નામ સત્સંગ. એનો સમાગમ, એનું નામ સત્સંગ. પણ એ ભગવાનની નિર્મિતિ, એ ભગવાનની સ્થાપિત, ભગવાનની પ્રમાણિત કરેલી અને ભગવાનની જે પ્રવર્તાવેલી જે હોય ધર્મ મર્યાદા, એને આપણે જીવાત્માએ અનુસરવું પડે, એનું નામ સત્સંગ. એટલે મહારાજ અહીંયા કે છે, સત્સંગ વિના બીજા કોટી સાધન કરે તો પણ ઘાટની તથા રજોગુણ, ખાલી ઘાટની એટલે સંકલ્પની નિવૃત્તિ તો નથી થતી, પણ મહારાજ કે ગુણની પણ નિવૃત્તિ થતી, રજોગુણ આદિ જે ગુણો રજસત્તમાદી જે ગુણ છે એની, એટલે કે એને જ્યાં સુધી કારણ શરીરનું નાશ નથી થતું, સ્થૂળ સૂક્ષ્મ દેહ અવસ્થા દેહાભિમાન. આપણા ભાગવતજીની અંદર, ભાગવત ગીતાની અંદર એક બહુ સુંદર વાત અધ્યાય 14 ની અંદર લખી છે કે સત્વ રજસ તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિર્બંધનમ ઇતિ મહાબાહો દેહે દેહીનામ અવ્યયમ. આ જીવ કેવો છે? તો અવિનાશી છે. જીવ છે અવિનાશી છે. જીવની નાશની કોઈ શાસ્ત્રોએ સંકલ્પના કરી નથી. આપણે દેહની આયુષ્ય બતાવી છે, પણ શાસ્ત્ર એમ કહે છે કે સત્વ રજ તમ. ભગવાન કૃષ્ણચંદ્ર એ ગીતાની અંદર અર્જુનજીને કહે છે, હે અર્જુન, આ રજ સત અને તમ એ પ્રકૃતિએ ઉત્પન્ન કરેલા જે ગુણ છે, એ ગુણ જે છે એ અવિનાશી એવો જે જીવાત્મા એને દેહમાં બાંધે છે. આપણા શરીરની અંદર આ જીવાત્મા જે બદ્ધ અવસ્થા થયો એ આ સત રજ તમને ગુણને બંધન થઈ ગયું છે. એની નિવૃત્તિ એટલે દેહાભિમાનની નિવૃત્તિ, કારણ સ્વરૂપનું નાશ અને બ્રહ્મ સ્થિતિને પામવું. આ વાત બહુ સમજવા જેવી છે. મહારાજ અહીંયા આગળ સુંદર વાત સમજાવી. મહારાજ કે સત્સંગ વિના તો બીજા કોટી કોઈ સાધન કરે પણ ઘાટની અને રજોગુણ આદિની જે ગુણની નિવૃત્તિ તે થાય નહીં, એ બ્રહ્મ સ્થિતિને સત્સંગ વિના પામતું નથી. અને સત્સંગની વ્યાખ્યા મેં હમણાં થોડી વાર પહેલા સમજાવી એટલે પુનરાવૃત્તિ નથી કરતો કે ભગવાનનું જે સ્થાપિત સિદ્ધાંતોને અનુસરીને ભગવાનનું ભજન કરવું, ભગવાનમય થવું, એનું નામ સત્સંગ. ત્યારે એ વાતની અંદર મહારાજ કહે છે એના વગર કોટી સાધન કરે તો પણ એ ગુણની અને એ ઘાટની સંકલ્પની નિવૃત્તિ થતી નથી. અને જ્યારે આ સંકલ્પ વર્તતા હોય ને એનું ફળ પણ ગીતાની અંદર અધ્યાય 14 ની અંદર અને ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રએ બતાવ્યું છે, ઉર્ધ્વ ગચ્છંતિ સત્વસ્થ મધ્યે તિષ્ઠતિ રાજસા જઘન્ય ગુણ વૃત્તિસ્થ અધો ગચ્છતિ તામસા. સત્વગુણ વર્તતો હોય ત્યારે જીવાત્માને ઉર્ધ્વ ગતિના સારા સંકલ્પ થાય. કેમ કે પ્રકાશ વર્તે છે. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો ને પ્રકાશ વર્તતો હોય, એ પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ છે, ધર્મનો સમજણનો પ્રકાશ છે, વિવેકનો પ્રકાશ છે. એવો જયારે પ્રકાશ વર્તતો હોય ત્યારે જે સંકલ્પ થાય એની અંદર જીવાત્માને જો ખોટા સંકલ્પ થયા હોય તો જીવાત્મા એને ટાળી દે છે અને શુભ સંકલ્પને અનુસરે છે. એટલે ઉર્ધ્વ ગચ્છંતિ સત્વસ્થ. મહારાજ ગીતામાં કૃષ્ણ કહે, હે અર્જુન, કે આ જયારે સત્વગુણ પ્રધાન જીવાત્મા કર્મ કરતો હોય ત્યારે ઉર્ધ્વ ગતિનો અધિકારી બને છે. અને મધ્યમ તિષ્ઠતિ રાજસા, રાજસ ગુણ જયારે હોય ત્યારે પછી આ જગતની માયાની અંદર બંધાય છે, મોહની અંદર બંધાય છે, કામ વાસનામાં બંધાય છે. એટલે કર્મ બંધન સ્વરૂપે એ ફળ કરે છે અને એ કર્મ બંધન સ્વરૂપના ફળ સ્વરૂપે જીવાત્મા લક્ષ 84 ફેરામાં ભટક્યા કરે છે. આ જીવાત્માને મોક્ષ મળતો નથી. એટલે મધ્યમ જે ગતિ છે એની રાજસીની બતાવી છે. અને જગન્ય ગુણ વૃત્તિસ્થ અધો ગચ્છતિ તામસા. જગન્ય જે એનો ગુણ જે છે, એનો જે પ્રમાણ છે, એવો જે તામસ ગુણ છે એ અધોગચ્છતિનું કારણ બને છે. અધોગચ્છતિ એટલે એ જીવાત્માનું પતનનું કારણ બને છે, ભૂત બ્રહ્મ રાક્ષસીને ભટકવાનું કારણ બને છે, નરક યાતનાનું કારણ બને છે, એવા અનેક પ્રકારના કષ્ટ સહન કરવાનું કારણ બને છે. એટલે એની અધોગતિ થાય છે. એટલે આ ત્રણ ગુણની નિવૃત્તિ મહારાજ અહીંયા સમજાવે છે. મહારાજ કહે છે કે જે રજોગુણ આદિ ગુણ તેની નિવૃત્તિ થાય. અને જો નિષ્કપટપણે, હવે અહીંયા આગળ મહારાજે રીત પણ બતાવી, મહારાજ કે અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે અને વિચારે. આ શબ્દોનો ઉપર હું ફરી ભાર દઉં છું વાલા ભક્તો. મહારાજ કે છે નિષ્કપટપણે થઈને, કોઈ પણ કપટ રાખ્યા સિવાય, એટલે કે નિર્મળ થઈને તમારા મનના જે પણ અહંકારો છે એનો ત્યાગ કરીને, બાહ્ય દંભથી નહીં, દેખાવથી નહીં, દેખાવથી વસ્ત્ર પહેર્યા હોય, મહારાજ કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય, કંઠી બાંધી હોય, દેખાવમાં બહુ સુંદર લાગતા હોય, પણ મહારાજે જ્યાં 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 શબ્દો વાપર્યા ને આની આગળનું પ્રશ્નામૃત છે એમાં મહારાજ ગોપાળન સ્વામીને કીધું છે તમ જેવા સાધુ. તો તમ જેવા રૂપને નથી મહારાજે વખાણ્યા, કારણ કે એક વ્યક્તિનું બીજા વ્યક્તિના રૂપથી ભિન્ન હોય એટલે એ વ્યાખ્યા જ ફિટ ના બેસે. આજે દરેક વ્યક્તિને જો રૂપથી જ વિચારતા હોય તમારા જેવા સુંદર, તો તમારા જેવી સુંદરતા એ માત્ર શરીરની સુંદરતા ન આવે, એના રૂપ વેશની સુંદરતા ન આવે, કારણ કે એના જેવી એક રૂપતા બીજે ન હોઈ શકે. એક જેવું મોઢું બીજાનું નથી હોતું, બરાબર, એક જેવા. પણ ત્યાં ગુણે પ્રધાન બને કે તમારા જેવા સંસ્કારે યુક્ત હોય એમ. અહીંયા આગળ પણ મહારાજે કીધું તમારા જેવા જે બુદ્ધિમાન હોય, દીનાનાથ ભટ્ટને આ વચનામૃતમાં મહારાજે કીધું તમારા જેવા જ્ઞાની હોય, સમજણવાળા હોય. એક વખત પ્રસંગ છે, જોકે એને બીજી વખત આપણે કોઈ વખત લઈશું, દીનાનાથ ભટ્ટને પણ સંશય થયો હતો, પણ એ સંશય જયારે ટળ્યો પછી એ દીનાનાથ ભટ્ટે આ ભવસંભવ વીતિ વેદનની સ્તુતિ લખીને ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી. વિચારીને જોયું, વિવેકી હતા, જ્ઞાની હતા, એટલે અમને સમજાણું. અને પોતાની જે મિથ્યા સંકલ્પ થયા હતા, મિથ્યા જે મનની અંદર વિકાર થયા હતા, એ વિકારને ટાળી શક્યા. એટલે અહીંયા મહારાજે કીધું તમારા જેવા બુદ્ધિવાન હોય. સંકલ્પ થવો ખોટું નથી, પણ સંકલ્પ ખોટો છે એમ સમજીને એને ટાળવો એ શૂરવીરતા છે, એ ભક્તપણું છે. એટલે મહારાજ કે એવી જેની સમજણ હોય, એવી જેની ભક્તપણાની જેની સમજણ હોય, એવી જેની પરમેશ્વરને પામવાની સમજણ હોય, એટલે અહીંયા મહારાજે લખ્યું કે તે કેવું કરે, જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે, બરાબર, કોઈ પણ દંભ કે પાખંડ કર્યા સિવાય ભગવાનની આજ્ઞા પ્રમાણે નિષ્કપટ થઈ અને સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તા, ભગવાનની વાર્તા, મેં પહેલા પણ અહીંયા સમજાવ્યું, આ બીજી વખત મહારાજ અહીંયા શબ્દ વાપર્યો, પરમેશ્વરની વાર્તાને ધારે અને વિચારે, ભગવાનની વાર્તાને અનુસરે, ભગવાનની વાર્તાને સ્વીકારે, ભગવાનના વચનોને, ભગવાનના ચરિત્રોને એને દ્રઢ કરે અને એને અનુસરીને ચાલે અને વિચારતો રહે, એના ઉપર મનન કર્યા કરે, એની ઉપર પોતાની મનને એકાગ્ર કરીને રાખે, અને તો એ મલિન ઘાટ નાશ થાય. તો જીવાત્માને કોઈ મલિન ઘાટ થયા હોય તો એ નાશ થાય. આપણો પ્રશ્ન છે કે મન ઉપર દંશ ન બેસે. આ તો મહારાજે દંશ ન બેસે એટલું જ નહીં પણ એનો નાશ કેમ થાય, નિર્મૂળ કેમ થાય, ત્યાં સુધીની મહારાજે આપણને વાત સમજાવી. મહારાજ કે દંશ તો ન જ બેસે. ક્યારે ન બેસે? કે સત્વગુણ પ્રધાન વર્તતો હોય અને જ્યારે તમે પ્રકાશમય એટલે કે જ્ઞાનમય વિચારીને, શાસ્ત્રને શરણે થઈને વિચારીને જયારે વર્તતા હો ત્યારે એનો દંશ બેસે નહીં. પણ હવે એની નિવૃત્તિ જ થાય એવો મહારાજ અહીંયા આગળ બે શબ્દ વાપર્યા કે એવા ગુણની અને એવા ઘાટની નિવૃત્તિ, એટલે સંકલ્પની પણ એવા નિવૃત્તિ અને એવા ગુણ આદિ જે તામસી આદિ જે ગુણ છે એની પણ નિવૃત્તિ કરવા માટે મહારાજ અહીંયા ઉપાય બતાવે છે કે મહારાજ કે નિષ્કપટ થઈને જે સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે અને વિચારે તો એ મલિન ઘાટ નાશ થાય, તો એવા મલિન સંકલ્પ નાશ થાય. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. આ જે પણ પ્રાપ્તિ થાય છે એ સત્સંગના પ્રતાપે કરીને થાય છે. આપણે આ દાખલો કેમ કરીએ છીએ, શા માટે સત્સંગનો મહિમા સમજીએ છીએ? કારણ કે આપણે આપણા જીવનું કલ્યાણ કરવું છે. આપણે ઉર્ધ્વગતિ તરફ જવું છે, આપણે અધોગતિ તરફ જવું નથી. અને એટલા માટે જ્યાં સુધી આ ત્રણ ગુણની નિવૃત્તિ નહીં થાય, આવા ઘાટ સંકલ્પોની નિવૃત્તિ નહીં થાય, જ્યાં સુધી નિષ્કપટપણું નહીં આવે, જ્યાં સુધી એકાગ્રચિત નહીં થાય પરમેશ્વરની અંદર, મહારાજે અહીંયા આગળ ઉપર જ એક વાત લખી મહારાજ કે એવા જીવને શું થાય, તો જેને પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે એટલે ભગવાનની મૂર્તિના પ્રાપ્તિ જીવાત્માને થાય, એ મૂર્તિ હૃદયમાં ઉતરે. ક્યારે ઉતરે? મહારાજ કે આ રીતે વર્તીએ તો એને જીવનની અંદર ભગવાનની મૂર્તિ એને ઉતરે છે. માટે સત્સંગનો પ્રતાપ અતિશય મોટો છે. અને બીજા સાધન છે તે તો કોઈ સત્સંગના તુલ્ય નથી. બીજા સાધન કરીએ, અષ્ટાંગ યોગ કરીએ, કદાચ વ્રત તપ કરીએ, યજ્ઞ, હું આનું ખંડન નથી કર્યું મહારાજે, પણ મહારાજ કે સત્સંગના તુલ્ય તો એ નથી. સત્સંગથી જે પ્રાપ્તિ થાય છે, ભગવાનના શરણાગતિથી જે પ્રાપ્તિ થાય છે, ભગવાનના વચનને અનુસરવાથી જે પ્રાપ્તિ થાય છે, એવી પ્રાપ્તિ મેળે કરેલા સાધનથી થતી નથી. એટલે મહારાજ કે સત્સંગને તોલે તો નથી, કાજે સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ તો સત્સંગમાં થાય છે. સાધને કરીને કદાચ ઘાટની નિવૃત્તિ એટલે સંકલ્પ વિકલ્પની નિવૃત્તિ થતી નથી, પણ એ સત્સંગના યુગમાં આવે છે. તે કારણ પણ આ માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટ નિવૃત્તિ થઈ જશે. મહારાજ અહીંયા આગળ આ પ્રગટ પ્રમાણ શબ્દો મહારાજ કે થઈ જશે, થઈ શકે છે એમ નથી, હશે જ. મહારાજ વિશ્વાસ સાથે કે છે, મહારાજ કે છે કેવી રીતે, તો આ કારણપણા માટે. કયું કારણપણું? તો મહારાજ કે સત્સંગના સત્સંગમાં આ જીવાત્માને જે ઘાટની નિવૃત્તિ નથી થતી એ નિવૃત્તિ કરવાને માટે, ઘાટની અને ગુણની નિવૃત્તિ કરવાને માટે એ કારણ છે. એનું કારણ શું? એનું માટે મહારાજ કહે છે જેને રજોગુણ ગુણ જે કારણભૂત એવા જે રજોગુણ ગુણ આદિ જે સંબંધી જે મલિન ઘાટ થતા હોય, આ ગુણ પ્રધાન જે મલિન ઘાટ થતા હોય એ ઘાટને જો ટાળવા હોય તો મન કર્મ અને વચને નિષ્કપટપણે સત્સંગ કરવો. મહારાજ અહીંયા સત્સંગની બહુ મહિમા સમજાવે છે. મહારાજ કે નિષ્કપટ થઈ અને સત્સંગને કરવો તો સત્સંગના પ્રતાપે કરીને જે ઘાટ છે, જે સંકલ્પો થયા છે એની નિવૃત્તિ થશે. આપણે પણ વાલા ભક્તો આજના આ દેશકાળની અંદર ઘણી વખત આ અનુભવ કરતા હોઈએ છીએ. ઘણા આપણે સત્સંગની અંદર પણ અનુભવ કરતા હોઈએ છીએ. બાહ્ય તો કરતા જ હોય પણ સત્સંગમાં પણ અનુભવ કરતા હોય છે કે સત્સંગમાં ભગવાનના એકાંતિક સંત કે ભક્ત થયા પછી પણ આપણને ઘણી વખત વ્યવહાર પ્રાધાન્ય, આપણને સંકલ્પો થાય છે, આપણને ભગવાનની આજ્ઞા પ્રધાન રાખીને સંકલ્પ થતા નથી. એનું કારણ કે ત્યાં જે મહારાજે બતાવ્યું ને, આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું કે આસક્ત કર્મ, આપણને આસક્તિ છે વિષયમાં, આપણને માન છે, આપણને લોભ છે, આપણને વાસના છે, કામ છે આપણને, આવી જ્યારે પ્રવૃત્તિ આપણને વર્તતી હોય અને એવા પ્રવૃત્તિની અંદર લોભે કરીને સંકલ્પ થાય છે તો એ ભગવાનના વચન કરતા વધી જાય છે, આપણો લોભ પ્રધાન થઈ જાય છે. અને એટલા માટે પછી ભગવાનના વચનને, ભગવાનના રાજીપાને ગૌણ ગણી અને આપણે એ વિવેક મૂકીને, મર્યાદા મૂકીને આપણે વર્તીએ છીએ અને અંતે ભગવાનના થી છેટા જતા રહીએ છીએ. એટલા માટે મહારાજ કહે છે કે જે મુમુક્ષુ હોય, અને અહીંયા આગળ શબ્દ શરૂઆત જ મહારાજ કીધી બુદ્ધિશાળી હોય. આ બુદ્ધિ કેવી? જેને પોતાના મોક્ષને કરવો છે એની જેની બુદ્ધિ ચાલતી હોય, એ દિશામાં જેની બુદ્ધિ ચાલતી હોય, જેને ભગવાનને પામવા માટે જેની સંકલ્પ થતા હોય, એના માટેનો મહારાજ અહીંયા ઉપાય બતાવે છે કે એવા જે ભક્ત હોય એ બુદ્ધિશાળી ભક્ત એ પોતાના ગુણ સામે જુએ, કેવો ગુણ પ્રધાનપણે વર્તે છે અને એ પ્રધાનપણાના ગુણની અંદર કેવો પ્રકારનો સંકલ્પ થયો છે, અને એની સાથે ભગવાનની વાર્તાને સરખાવે, ભગવાનના શબ્દોને સરખાવે અને પછી નિર્ણય ભગવાનના પક્ષમાં લે. નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી પણ સ્વચ્છંદતા આપી નથી. મહારાજ કે એવા વિચારે કરીને, કેવો વિચાર? ભગવાનની વાર્તાનો વિચાર, ભગવાનના શબ્દોનો વિચાર, ભગવાનને રચિત શાસ્ત્રોનો વિચાર, ભગવાને રચિત ધર્મ મર્યાદાનો વિચાર, એવા વિચારે કરીને એના પ્રકાશની અંદર, એની લાઇટની અંદર, એટલે એના દ્રષ્ટિથી, એ દ્રષ્ટિ શાસ્ત્ર દ્રષ્ટિએ આપણા સંકલ્પને તોલવાનો છે. અને આપણા સંકલ્પને તોલ્યા પછી શાસ્ત્ર સંમત જે વાત થતી હોય એને મહારાજ કે ટીક મલિન જો ઘાટ દેખાય તો એને ટાળી નાખે, એનો ત્યાગ કરી દે, એની તિલાંજલી આપી દે, અને એની અંદર એ ગુણે કરીને વિચારી લેવું કે આ મારો લોભ સહિત મારો આ સ્વાર્થ છે, આ સ્વાર્થનો સંકલ્પ છે, માટે ભગવાનના માર્ગમાં મને ઉપયોગી થશે નહીં. આ લોભનો સંકલ્પ છે, કામે યુક્ત સંકલ્પ છે, વાસનાએ યુક્ત સંકલ્પ છે, અને આ મોહે અથવા માને યુક્ત સંકલ્પ છે, આવા પ્રકારના જે સંકલ્પો છે એવું જો સમજાય તો મહારાજ કે એને ત્યાગ કરી દે. અને એ વિવેક ક્યાંથી આવશે? આ સમજણ માપવાનું જે તમારે લેબોરેટરી કહેવાય ને, આ લેબોરેટરીમાં પરીક્ષણ થાય કે આમાંથી કયા પ્રકારના જમ્સ છે, કયા પ્રકારના કીટાણુ છે, કયા પ્રકારના વાયરસ છે, અને પછી એની ઔષધિ થાય ને. તો એ જે કીટાણુને પરીક્ષણ કરવાની જે લેબ છે એ આ સત્સંગ છે. એ સત્સંગમાં આવી અને એના ઇક્વિપમેન્ટ છે આ ષડંગી સંપ્રદાય, ભગવાનના મંદિરો, ભગવાનના સત્શાસ્ત્રો, ભગવાનની આપણી જે પરંપરા, એ ભગવાને કીધું એની લેબોરેટરી અને ઇક્વિપમેન્ટ છે, અને એની અંદર તોલે, ભગવાનના શાસ્ત્રના શબ્દની અંદર એ પોતાના સંકલ્પને તોલે, પોતાના એ વિચારોને તોલે, અને પછી શાસ્ત્ર સંમત જે વિચાર હોય, મર્યાદાનો વિચાર હોય. એટલે અહીંયા મહારાજે શબ્દ લખ્યો કે ભગવાનના વચનને ધારે અને વિચારે. વિચારવાનું પણ છે કે આમાં મારો સંકલ્પ કયા પ્રકારનો છે, અને ભગવાનના વચનને ધારવાના છે, પોતાના સંકલ્પને ધારવાનો નથી. અહીંયા મહારાજ કે ભગવાનના વચનને ધારે અને વિચારે, એના ઉપર વિચાર કરીને પછી પોતાના સંકલ્પને સામે જુએ તો એને પોતાનો સંકલ્પ મલિન છે એવો દેખાય, અને જ્યારે મલિન સંકલ્પ દેખાય તો મહારાજ કે એની તરત તિલાંજલી આપી દે, એનો ત્યાગ કરી દે. તો એ સત્સંગના પ્રતાપે કરીને એ કારણપણે રજોગુણ અને સંબંધી મલિન ઘાટ ટાળવા હોય એને મન કર્મ વચન એ નિષ્કપટપણે સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટ નિવૃત્તિ થઈ જશે. મહારાજ કે તો એ ગાઢની તમારે નિવૃત્તિ થઈ જશે. આવો સુંદર મહારાજે આપણને વચનામૃતની અંદર ઉપદેશ કર્યો છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 30મું સહજાન સ્વામી મહારાજની છે.